છઠ્ઠા પદમાં પ્રવેશ કરીએ છીએ.
વાલા તારી મૂર્તિ અતિર સ્વરૂપ રસે કજોઈને જીવે
તારી મૂર્તિ અતિ રસરૂપ રસિક જોઈને જીવે રેલો. ભગવાનની મૂર્તિ મહા આનંદ રૂપ છે અને એનો મહિમા જેને સમજાણો છે એ મૂર્તિ જોઈને જીવે છે. મતલબ એ મૂર્તિ જો ન દેખાય, દર્શન ન થાય તો એનાથી જીવી ન શકાય. જોકે આપણા અહીંયામાં આ વાત બરોબર આબેહૂબ સમજાય કે બેહે એવી નથી, કારણ કે આપણને એમ થાય કે વળી ન જોવે તો મૃત્યુ થઈ જતું કેમ હશે. પણ શ્રીજી મહારાજ જ્યારે ગઢડાથી વિદાય લે ત્યારે મોટીબા અને લાડુબાની આંખોમાંથી આંસુડાની ધારો થતી. ભગવાનને વળી વળીની વિનમતા કે મહારાજ તમે વહેલા પધારજો, વહેલા પધારજો, અમે તમને જોઈને જીવીએ છીએ. ભગવાન શ્રી હરિને જાવા નહોતા દેતા. ભગવાન કેમે કરી રજા લે, પછી ગામડે ગામડે સત્સંગીઓને દર્શન દેવા, સમયા ઉત્સવ કરવા, મંદિરોના કામકાજ ચાલતા હોય તે જોવા, ભગવાન વડતાલ અમદાવાદ ભુજ બાજુ જાય. મહારાજને મહિના, બે મહિના, ત્રણ મહિના થયા હોય ત્યાં તો અહીંયા ગઢપુરના પ્રેમી ભક્તોની કાયા સુકાવા માંડતી. ખાવો એ ભાવે નહીં, ઊંઘય આવે નહીં, રાત્રિ દિવસ ભગવાન ભગવાન થયા કરે. સત્સંગી જીવનમાં કથા આવે છે, મહારાજ ગઢપુર તરફ પાછા વળ્યા. ગઢપુર આવતા હતા ગાં ફાવ્યા ત્યારે દાદા ખાચરનો પત્ર આવ્યો, મહારાજે વાંચ્યો. પત્રમાં એમ લખ્યું હતું દાદા ખાચરે, મહારાજ તમારા વિયોગે અમે કેમેય કરીને આટલા દિવસ કાઢ્યા, અને પ્રભુ હવે એક દિવસ જો મોડું થશે તો બીજું તો કાંઈ નહીં, તમે હવે મોડા આવશો તો તમે આવશો ત્યારે દાદો નહીં હોય. મહારાજ હવે અમારાથી તમારા વિના જીવાતું નથી. ત્યારે આપણને એમ થાય કે આને રસિક જન કહેવાય, જોઈને જીવે રે લોર. ઇતિહાસ પ્રસિદ્ધ છે, ભગવાન શ્રી હરિધામમાં ગયા, પૂંજા દોડી અને ગળે અનાજ નહોતું ઉતર્યું, પાણવીના પૂંજા દોડિયા એને દેહ છોડી દીધો, શરીર કાળું ધબ થઈ ગયું, અને માણકી ને એક પછી તરુણું ગળે નહોતું ઉતર્યું. ત્યારે એમ સમજાય કે પ્રેમાનંદ સ્વામી કહે છે એ ખોટું નથી, કેવી અદભુત મૂર્તિ હશે કે એમાં લગ્ની લાગતા પછી એને જોઈને જીવાય અને ન જોવાય તો મરણ થાય. પછીની પંક્તિ બહુ સરસ છે, વાલા એ રસના ચાખણહાર છાશતે નવ પીવે. એ ભગવાનની મૂર્તિનો જે રસ છે, વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, પણ એ ભગવાનના સ્વરૂપનો જે રસ છે, આનંદ છે, પરમાનંદ છે, એના ચાખનારા કેતા એ આનંદ જેણે ચાખ્યો હોય પછી એ છાશ ન પીવ્યો. છાશ એટલે સંસારના ભોગ સુખ, એ છાશ નથી. જેને ઘેરે એમ કે ખૂબ સુખ હોય તો એ પછી કાંઈ ખજૂરના ઠળિયા ખાય એવું બને નહીં. જેને ઘરે ખૂબ ખાવાનું હોય, એમ જેના અંતર આત્મામાં ભગવાનનો રસ આવી ગયો, એ રસ જેણે ચાખ્યો પછી ખાટી છાશ ન પીવે. આપણને ભગવાનની મૂર્તિનો મહારસ અનુભવાયો નથી, આપણે એ રસ ચાખ્યો નથી, એટલે સંસારની છાશ પણ આપણને ભાવે છે. આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે સચ્ચિદાનંદ સ્વામી ધામમાં ગયા હતા અને ત્યાં એમને તરસ લાગી, મુક્તો એ પાણી પાયું. પછી આ લોકમાં આવ્યા તો અહીંનું પાણી એમને પેશાબ જેવું લાગતું. મને પહેલા એમ થતું હતું કે આ વાત કેમ હશે, પણ અમે ઉત્તર ભારતની યાત્રાએ ગયા હતા તો લગભગ 15 દિવસ જ્યાં જઈએ ત્યાં ગંગાજી આવે. હિમાલયમાં ગયેલા, અલકનંદા, મંદાકિની આ બધી ગંગાઓ વહે છે, સાથે પેલા કેરબો રાખેલો, ગંગાજીનું એટલું બધું સ્વચ્છ પાણી, હિમાલયમાંથી બરફ ઓગળીને આવે એ પાણી ભરી લેવે ને ઠંડુ એવું. લગભગ લાગ લાગટ 15-20 દિવસ સુધી ગંગાનું પાણી પીધું. પછી જયારે અહીં આવ્યા ગુજરાતમાં, પછી એ પાણી અહીંનું પીધું તો બીજી ભાઈટનું લાગે. હાવ ત્યારે મને આ વાત યાદ આવી કે સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામનું પાણી પીધું ને પછી અહીંનું પાણી એને ભાવ્યું નહીં. એ વાત હાવ સાચી. આપણે કીધું 10-15 દિવસ ગંગાનું પાણી પીધું છે તો અહીંનું પાણી હાવ મોળું લાગે છે, તો અક્ષરધામનું પાણી પીધું હોય તો પેશાબ જેવું જ લાગે. હાવ સાચી. આપણે વિચાર એ કરીએ તો એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં કેટલો મહા આનંદ હશે કે એ આનંદની અંદર આ આનંદ બધા હાવ તુચ્છ થઈ જાય. આપણને વિષયમાંથી મન કદાચ ન નીકળતું હોય તો એનું કારણ બીજું કોઈ ન સમજતા, ભગવાનનો મહિમા સમજવામાં ખામી છે એટલું સમજો. આ રસ આપણે હજી ચાખ્યો નથી, આ રસ ચાખ્યા પછી બીજો રસ કોઈ ગમતો નથી.
तुम मुख मिलियो तो आनंद अतिशय,
मुक्तानंद स्वामी की पंक्ति है।
तुम मोक मिलियो तो आनंद अतिशय,
स्वामी कहते महाराज तमे मने मळो तो मने अति आनंद थाय। पछी नु वाक्य एम कीधु,
बिसारा तसाबा दुख वारंवारा,
तमे मळो ने तो बधुय भूली जाओ। आ समुद्र खारो संसार तमारा मळता अमारा माथी जाय, आ खाटी छाश तमे ज्यां सुधी कृपा नहीं करो त्यां सुधी अमारा अहियां माथी खोहवानी।
भगवान नो महिमा नथी, एने जगतना सुख बहु मीठा लागे, मीठा
के जगतना शब्द एने वाला लागे, एने जगतना रूप पण एटला बधा रळियामणा लागे, એને જગતનો સ્પર્શ પણ સુખદાયી લાગે, એને રસ પણ બહુ ગળ્યો લાગે, એની નાસિકાને ગંધ પણ બહુ ગમે, પણ વાલા એ રસના ચાખણ હાર, એ તો આ જગતના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એને તો ખાટી છાશ માને છે। પાછું એક છે કે સમજીએ આપણે કે સ્વામી એમ લખ્યું હોત કે તમારા રસના ચાખણ હાર ને પછી ખાટી છાશ તે નવ ગમે રે લોલ, એવું લખ્યું હતું, આપણે સમજે આપણને ક્યાં ગમે છે, પણ હવે આપણે અહીં છીએ એટલે પછી બધું ભોગ ભોગવવા તો પડે જ। સ્વામીએ તો એવું લખી નાખ્યું, છાશ તે નવ પીવે રે લોલ, પીતા બંધ થઈ જાય, વિષય તજાય જાય છે। ઘણા લોકોને આશ્ચર્ય થાય કે આ લોકો આટલા વર્ષથી બ્રહ્મચર્ય રાખે છે, આ લોકો આટલા વર્ષથી ભેગું કરીને ખાય છે, આ લોકો આટલા વર્ષથી ફિલ્મ નથી જોયું, આ લોકો આટલા વર્ષથી ક્યાંય રખડવા નથી ગયા, ફલાણે ફલાણે હોય નહીં, બસ કાંઈ નહીં। ત્યારે એને એમ થાય કે એને કેમ આ જગતના બધા ભોગ સુખ મુકાઈ ગયા, તો સમજી લેવું કે એને કાંઈક રસ ચખાણો છે, નહીં તો રહેવાય નથી રહેવાયું। ભગવાનની મૂર્તિનું કાંઈક એને સુખ આવ્યું હશે, આંખમીચીને બેઠા છે ત્યારે પૂજામાં ધ્યાનમાં, અને એટલે એને એમ થયું છે કે આહા હા, આટલું બધું મહાસુખ, આવું સુખ તો સ્ત્રીમાં નથી, આવું સુખ છોકરામાં ક્યારેય મેં ન ભાળ્યું, એ 12 વર્ષનો થયો ત્યાં જ મેં રમાડ્યો, કોઈ દી મને આ ધ્યાનમાં જે ટાઢું થયું એવું એને એડે ટાઢું નથી થયું, આવું સુખ ધનમાં નથી, ધનનો ઢગલો કરીને મેલકે ધૂબકો મારું તો અંતરમાં ટાઢું થાય એમ નથી, આવું સુખ જે મને આવે છે ભગવાનની મૂર્તિમાંથી એ સુખ મને બંગલામાંથી મળે એમ નથી, ક્યાંયથી મળે એમ નથી, હો આ સુખ તો કેવું અલૌકિક છે, માટે આ સુખ મેળવવા માટે જ મારે પ્રયાસ કરવો છે, બસ બીજો મારે જોતો જ નથી। આમ જ્યારે ઠરાવ થાય પછી છાશ તે નવ પીવે રહ્યો, પછી એ છાશ ન પીવે, નહીતર સાસ માંથી મન ન નીકળે, ખબર છે, ગમે એમ કેનારા કે નહીં। જીવ તો એવો છે કે એને સામે કાંઈક લાભ દેખાય તો જ આ મૂકે, મફતનો વેપાર ન કરે, એમ તો પાકો છે જીવ, પણ એટલું ખરું બિચારાની બુદ્ધિ ને આ કામ નથી કરતી, આવડવા મૂકતો નથી ને એટલે ઓલું મળતું નથી, થોડોક લુચ્ચાઈ મૂકી દે ને, થોડો વિશ્વાસ રાખે ને કે પંચ વિષય મૂકશું એટલે ભગવાન મળશે એવો વિશ્વાસ રાખે, અને મૂકી દે પંચ વિષય તો ભગવાન મળે, આ તો પંચ વિષય મૂકતો નથી, કારણ કે પંચ વિષય મૂકી દે ભગવાન ન મળે તો શું કરીએ, વચ્ચે રહી, ઘણા કહે છે ભગવાન મળી જાય તો હું બધું મૂક્યો અત્યારે જ લ્યો, ભગવાન મળી જાય તો અત્યારે મૂક્યો, ઘણી વખત હું અમુક વડીલોને હસવા માટે કહું છું, ભાભા આવ જાવ ને અહીં શું કામ છે તમારે, ઉપડો ને ઉપર કે હું તો તૈયાર જ છું સ્વામી, લ્યો ભગવાન આવે એટલે આગળી હાલ્યો એમ કહો, તરત જ મારે તો વાર જ નથી, હું તો આ એટલે બધું આ બધું કરું છું, ભગવાન નથી આવતા એટલે લેવું છે,
તૈયાર થઈને બેઠા છીએ એમ કે છે, પણ ભગવાન આવતા નથી. ભગવાન તો આવશે જ, પણ ભગવાન આવે તઈ બધું મૂકશું એમ નહીં રાખવું, મૂકીને વ્યવસ્થિત તૈયાર થઈને રહેવું જોઈએ. તો ભગવાન શ્રી હરિ રાજી થાય, પણ છાશ ભાવે ત્યાં સુધી કરવું હું. સંસારની ખાટી છાશ મગજમાંથી નથી, એ છાશ ની બાશ ગીરી ગઈ છે ને, માલકેથી નીકળતી જ નહીં. જે ઓલી છાશ ને જોવે ને માળો તરત જ ગળવા માંડે, જેમ ફ્રીજ માંથી બરફ બારો કાઢો ને ઓગળવા માંડે મોગળે. હમણાં તો માની લ્યો કે સત્સંગ રૂપી ફ્રીજ માં આપણે બેઠા છીએ એટલે બધા કડકે કડક રહેવાના, આમાં કઈ ઓગળીએ નહીં. પણ શિબિર ફ્રીજ માંથી બહાર નીકળશું, બરફના ગાંગડા ઓગળે ઓગળવા માંડવાના છીએ. કારણ કે માયાનો તાપ લાગે ને એટલે બરફ બિચારો પછી કેટલું જોર કરે, માંડે ઓગળવા, ગડી બગડી રે. ઠીક, પછી કોઈક બહુ સાવધાન માણસ હોય તો તાપડાના પોતાના લાકડાનો સોલ ને વીટી વીટીને કઈક રાખે, મહેનત કરીને થોડો ઘણો બચાવ કરે, પણ તોય પણ એ પણ ઓગળે તો ખરો જો. કારણ કે એ ત્યાં ગરમી બહુ ને, માયાની ગરમી બહુ. આ પછી વળી કઈ કથા ને સત્સંગ રૂપી ફ્રીજ ની ગોઠવણી થાય ને, વળી પાછા આપણે આવી કે જે ઓગળી જવાનું હોય એ બધું પાણી પાછું ભેગું કરીને જામ થાય થાય. માયા મહાવિચિત્ર છે. પ્રેમાનંદ સ્વામીના શબ્દો બહુ અલૌકિક છે. વાલા એ રસના ચાખણ હા છાશ ન પીવે, શું કરવા પીવે. હવેની લીટી બહુ સરસ. રસ એટલે આનંદ. આસ્વાદ્યતે રસ્યતે ઇતિ આસ્વાદ્યતે. રસનો અર્થ થાય આનંદ. આનંદ છે રૂપ જેનું, બહુરી સમાસ કરવાનો. આનંદ છે રૂપ જેનું, એવા ભગવાન છે આનંદમય, અર્થ એવો થાય.
વાલા મારે સુખ સંપત તમે શામ, મોહન મન ભાવ તારે લો. વાલા મારે સુખ સંપત તમે શામ, મોહન મન ભાવ તારે લો. વાલા મારે સુખ સંપત તમે શામ, મોહન મન ભાવ તારે લો.
અદભુત પંક્તિ છે. હે વાલા મારે સુખ સંપત તમે શામ. ભગવાન ને સ્વામી એમ કહે છે, પ્રભુ મારે તો સુખ તમે અને સંપત્તિ એ તમે. આ જગતમાં બે વસ્તુ છે, સંપત્તિ અને સુખ. ઘણા માણસને સંપત્તિ ઘણી હોય પણ સુખ ન હોય, ઘણા માણસને સંપત્તિ ન હોય પણ સુખ હોય. સુખ મીન્સ શાંતિ. ઘણા માણસને સંપત્તિ હોવા છતાં શાંતિ ન હોય, ઘણા માણસને શાંતિ હોય પણ સંપત્તિ ન હોય. ભાગ્ય જોગ બેવાનું ભેગું રહેતું હોય તો, નગર અનુભવ એવો થાય છે કે સંપત્તિ વધારે આવે પછી શાંતિ હાલવા માંડે. એને ઘણી વખત કહીએ છીએ કે હવે રહેતો કે હવે મારું કામ નહીં અહીંયા, કહો તો કે મારે સંપત્તિ અરે બહુ ભરતું નથી, કુદરતી. અને ઘણી વખત આ જીવ કરે છે એવું કઈ ના. શાંતિ છે ને એ ઘરની પત્ની છે. શાંતિ કોઈ દી બહારની ચીજ નથી. શાંતિ માણસને ઘરમાંથી આવે, અંતરમાંથી આવે. કોઈ માણસ નાખી ન જાય, એ કાંઈ બધ ભરીને કોઈને નાખવા જેવી વસ્તુ નથી. સમજાય? અંતરમાંથી આવનારી ચીજ છે એ શાંતિ. જીવ પ્રાણી માત્રના હૃદયમાં પડી છે પણ કોઈ લેતું નથી. એટલા માટે હું કહું છું કે શાંતિ એ ઘરની ચીજ છે, ઘરની પત્ની સમાન એને સમજો. અને સંપત્તિ છે એ પરાઈ વસ્તુ છે, એ પરનારી સમજો. પણ કોઈ માણસ પોતાના જીવનમાંથી ભ્રષ્ટ થાય, સ્વનારીનો પરિત્યાગ કરી પરનારી સાથે પ્રેમ કરે અને પારકી નારીને ઘરમાં લાવે તો આ એની પત્ની રિહાય અને રવાના થઈ જાય એવું જીવ કરે છે. અરે ઘણા તો હાવ મૂર્ખ બની ગયા છે. બોલો, સંપત્તિ યારે એ જ થઈ ગયું એટલે સંપત્તિને ઘરમાં લાવવા હારું પોતાની શાંતિને ભડાકે દીધી. જીવવા ન દઈએ મેં તને. બોલો, હવે સંપત્તિ તો કેવી છે ખબર છે? એ તો વેશ્યા જેવી છે. કાં તો કે આજ તમારા ખિસ્સામાં રમે ને કાલ નેથી ઉપડે બીજે, એનું ઠેકાણું નથી. એનો વિશ્વાસ રાખ્યા જેવું નહીં તમારી થાય, કારણ કે એ તો કેટલાય ઘર ફરીને તમારે ત્યાં આવી છે. એ ક્યાં ખાનદાન હતી? આપણે સમજીએ છીએ કે નોટ આપણા ખિસ્સામાં આવે એટલે આપણે એમ માનીએ કે મારી, અને તરત કોકને ચૂકવવાના થાય ને એને આપો એટલે એ એમ માને મારી. બીજાના ખિસ્સામાં જાય ને એટલે કે મારી. જેના ખિસ્સામાં જ્યાં સુધી હોય ત્યાં સુધી મારી મારી કર્યા કરે. બીજે જાય એટલે ઓલો ધણી થાય, ઘડીક ઓલો ધણી થાય, ઓલો ધણી થાય. જેના ધણી જા જાય એને કઈ સતી કહેવાય? હા, શાંતિ પોતાની છે એને ઠેબે ચડાવી, એનું અપમાન કરી, એને હૈયામાંથી ઘરમાંથી તગડી મૂકી અને સંપત્તિ સાથે પ્રેમ કરે છે માણસ ઠગાણેલો કહેવાય. કેવી રીતે? તો કે પોતાની સતી નારીનો ત્યાગ કરીને વેશ્યાની સાથે પ્રેમ કરે અજામેળની જેમ, તો એમાં કાંઈ હારું ન નીકળે. પણ અહીંયા પ્રેમાનંદ સ્વામી તો એમ કહે છે કે મહારાજ અમે નોખું જ નથી રાખ્યું. તો કે કાં? તો કે દુનિયા જેને સુખ શાંતિ કહેતા હોય મુબારક જેને કહેતા હોય, એને જગત જેને સંપત્તિ કહેતા હોય મુબારક જે સંપત્તિ કહેવાતી હોય તે. પણ મારે તો એક જ ઠરાવ થઈ ગયો છે. શું? મારી સુખ શાંતિ તમે અને અમારી સંપત્તિ એ તમે. આને અનન્ય ભાવ કહેવાય. બહુ શીખવા જેવું છે. ભાલા મારે સુખ સંપત તમે શામ. એકલી સંપત્તિ કહ્યું હોત ને તો બહુ અર્થ ગંભીરતા ના આવત, પણ સ્વામીએ સાથે સુખ શબ્દ જોઈન્ટ કરી દીધો. અમારું સુખ જ તમે. આ જગતમાં કોઈ માણસ સારું ખાઈ પીને એમ કહે ભાવ મજા આવી, પ્રેમાનંદ સ્વામી કે અમે એમ ન કહી. ગમે એવું મેશું લાડવા ને ગમે તેવું જીમાવી એમ ન કહી બહુ મજા આવી. એમાં શું મજા આવે? કા તો કે એ મજા અમે એને કહેતા જ નથી. એ મજાને એમ રજા દીધી છે. અમે તો તમારી મૂર્તિનું સુખ એને જ મજા કહી. અને એ સુખ જયારે અમારે આવે ત્યારે અમે એમ માની મજા આવી એમ. અને એ મજા જેને આવે એની ધજા ચડી ગઈ કહેવાય. ખોટું હોય તો કહો. ભગવાનનો સંબંધ જેમાં નથી અને એ બાબતમાં સુખ માને છે માણસ, ત્યાં સુધી એને પ્રેમાનંદ સ્વામી જેવી સમજણી ન કહેવાય. ભગવાનનો સંબંધ હોય તો જ ભગવાનના ભક્તને સુખ આવે, નહીતર સુખ કદાપી આવે નહીં. કોઈ પણ જગ્યાએ ન આવે, બહુ સરસ મજાનું ફરવાનું સ્થળ હોય, પણ ત્યાં ભગવાન કે ભગવાનના સંતો ભક્તોનો સંબંધ ન હોય તો એ સ્થળ એને કડવું લાગે. હું બેંગ્લોર ગયા હતા તો પછી ન્યા કે અહીંયા મૈસુર હાલો, મને કે મૈસુર, મેં કીધું ન્યા શું છે, મને કે ન્યા બાગ બહુ સારું, વૃંદાવન બાગ મને કે. પછી અમે ન ગયા. સંતો કે સ્વામી ન્યા મજા નહીં આવે કે, ન્યા શું મજા આવે, ન્યા બધા વિષય જે વાંટા મારતા હોય, જ્યાં ભગવાનના ભક્તોનો સંબંધ ન હોય. પણ તમે જોજો, ઘણા હરિભગત હાવ વાસના વાળા હોય, હાવ વાસના વાળા લપોડિયા રખડ્યા જ કરે આવી બધી જગ્યાએ. એને બિચારાને ક્યાંથી આ મહાત્મ્ય ભગવાનનું સમજાય. સમજીએ છીએ આપણે કે ધીરે ધીરે એ મહાન થશે, આપણે એને કાઢી નાખતા કે નથી ગણકારતા એવું કાંઈ નથી. પણ મારો કહેવાનો મતલબ કે ભગવાન વિનાની વસ્તુમાં એને મજા આવે છે ત્યારે સમજી લેવું જોઈએ કે એને ક્યાં ભક્તિનો રંગ લાગ્યો છે, એને ક્યાં આવું થયું છે. વાલા મારે સુખ સંપત તમે શામ મોહન મન ભાવતા, એને ખબર જ ક્યાં છે. હા, એનો કઈ મેળ નહીં, એ તો ભગવાન આગળ ગાય વાલા મારે સુખ સંપત, પાછું બીજે ગાય કંઈક જઈને. તો સુખ હે તમે અને સંપત્તિ હે તમે, અદભુત વાત છે. મારો કહેવાનો અર્થ કે સંસારના ભોગ સુખ માટે કે સંપત્તિને માટે કોઈ ભગવાનની મૂર્તિને હૃદયમાંથી જાવા ન દે. ભગવાનની મૂર્તિ જતી રહેશે પછી આ જગતના ભૌતિક સુખો આવશે, આપણને મનમાં એના રૂપ મળશે, મનમાં એના સ્પર્શ મળશે, મનમાં એના ખાનપાન મળશે, પણ હૈયામાંથી હરી વયા જાહે પછી આવડા કાંઈ કામમાં નહીં આવે. એવા નડશે, એવા નડશે, એવા નડશે. ગુણાતીતાનંદ સ્વામી કહે, ગોળવાળી દાંતરડી ગળતા તો ગળી લાગશે, પણ પેટમાં ગયા પછી આંતરડા કાપશે. એમ આ વિષયો છે ને, ભોગવતી વખતે તો ભાવ સારા લાગે, ખાતી વખતે તો તમારી દૂધપાકને રાડવાની જલેબી એવા સારા લાગે, પણ એમાં વાસના થયા પછી પીડા બહુ કરે, બહુ કરે પીડા. બંધાણા એટલે મર્યા સમજવાનું. બંધન જેવું જબરજસ્ત દુઃખ નથી. બંધન માણસને દાસ બનાવે, દાસ બન્યો એટલે માથાની કાશ પછી કઠણાઈ રહેવાની. આપણે જ્યાં હોય ને જેના હોય ના દાસ થઈ જાય છે એનું કારણ શું ખબર છે? આસક્તિ, બીજું કાંઈ કારણ નથી. આ બંધન જ ભયંકર છે. જ્યાં બંધાવવું ઘટે ત્યાં બંધાતા નથી, નથી બંધાવવું ત્યાં હલવાઈને બેઠા છીએ. હા, અને બરોબર આપણને દુખતું હોય ત્યાં બરોબર કોઈ ગોદો મારે તો કેમ વળ ખાઈ જાય એમ. ક્યારેક ક્યારેક કથા બરોબર આપણી ઉપર આમ ટળીંગ લે નીટી જાય એવી આવે ને તે વળ ખાઈ જવાય. પછી એમ થાય સ્વામી કથા ફેરવે ખારવો, ફેરવે ખારવો, કાં દુખવા માંડ્યું બરોબર, કાં તો કે દુખાવા ઉપર જ માંડ્યા ઘાપડવા. બને શક્યતા છે એવી કદાચ. પણ જોકે હવે આપણને જે દુખે છે એ જ બધાને દુખે છે, ને જ્યાં દુખે છે ત્યાં દવા કરાય, નહીં બીજો અર્થ હું. દુખતો હોય વાહન તેલ ઘસી કપાળે તે એમાં કાંઈ ન મળે. આપણને કે દિવસે એવું થઈ જાય કે વાલા મારે સુખ સંપત તમે શામ, પ્રેમાનંદ સ્વામીને થઈ ગયું છે એવું આપણને ક્યારે થાય? હાથ શિબિર તો કરી, હજી હાથ કરશું ત્યાં થાય. હે ભલે આ નારદજી સાત મનવંતર સુધી ગાન વિદ્યા શીખ્યા, હમણે આપણે આ સાત શિબિર કરી લ્યો, સાત મનવંતર જેવું સમજો, હજી કાંઈ બહુ કાંઈ સિદ્ધિ થઈ નથી. હરિભક્તો લાભ લે છે, જોકે બધા બુરા દિવસો નથી લઈ શકતા, એક બે દી ત્રણ દી સારું છે આ સભાના દર્શન કરી જાય તો એ ઉત્તમ ગણાય. પણ મારો કહેવાનો મતલબ કે ભગવાન જ સુખ અને સંપત્તિ મનાય ને બાકી બધું દુઃખરૂપ મનાય, ત્યારે આપણે સમજીએ કે આપણી સમજણીને કળશ ચડ્યો એમ. તો માનીએ, કેદી સમજાય, કેમ સમજાય, કેમ જલ્દી દડ થાય, એના માટે ભગવાનના ભક્તને તડા માર ઉતાવળ કરવી. મહન મન ભાવતા, મને તમે બહુ ભાવો છો, બહુ ગમો છો. મોહન મન ભાવતા, વાલા મારે સુખ સંપત તમે શામ મોહન મન ભાવતા રે. એક વાત સમજી રાખવી કે ભગવાન જેવો કોઈનામાં ક્યારે ભાવ થવા ન દેવો. હા, ભલે સંસારમાં રહ્યા એની કઈ ના નથી, પણ વસ્તુ હૈયામાં ગરવા ન દેવી ક્યારેય નહીં. સ્ત્રી છોકરા કુટુંબ પૈસા બંગલા માલિકરે ન જવા દેવું. જ્યાં ભગવાન બેઠા છે ને ત્યાં સુધી ઉડાઈ ન ઘરી જવા જોઈએ, રાખવા બહુ ત્યાં ગળા સુધી. પછી અહીં ઊંડા નહીં છે ત્યાં નહીં, ઠાકોરજી છે ત્યાં નહીં, ત્યાંથી બહાર નીકળો. ત્યાં ઉડાઈ ઘરી જાય ભગવાન વૈયા જાય. મોહન મન ભાવતા ત્યારે કહેવાય કે બીજી વસ્તુઓને ત્યાં ન પ્રવેશ આપીએ. આવો મારે મંદિર જીવન પ્રાણ. જીવન પ્રાણ શબ્દ છો કે તમારા વિના અમારા પ્રાણ નીકળી જાય. આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા હસતા હસતા અમને બોલાવતા બોલાવતા આવો. આ સંતને કેટલો પ્રેમ હશે, આપણે વારે વારે એમ થઈ જાય કે આ કેવું લખે છે. આ દુનિયામાં માનો કે ઘણા કવિઓ થઈ ગયા છે, એની કાંઈ ના નથી, પણ પ્રેમાનંદ સ્વામીની હારે એને કેમ આપણે કહીશું. જોગાનું જોગ એક વાત યાદ આવી કહી દઉં. ઓરાઓ શામ સ્નેહીમાં પ્રેમાનંદ સ્વામીએ એક વાક્ય લખ્યું છે. આમાં કદાચ આ દુનિયામાં ઘણા પ્રેમી થયા હશે, પણ એ પંક્તિએ તો હદ કરી નાખી કે એવો પ્રેમી જગતમાં કોઈ નહીં થયો, કોઈ ક્ષેત્રમાં નહીં થયો હોય. હવે એક સમજવા જેવી વાત છે. શ્રીજી મહારાજ ચાખડી પહેરતા, આપણે સંપલા પહેરી છે નથી, ડક્કીને કાળું થઈ જતું. જ્યાં વધારે પડતી સાંકળી ઘસાય, બેસીએ તો ઘૂંટણ એઠે ભોંય ઘાય તો ત્યાં કાળું થઈ જાય. એમ ભગવાનની અંગૂઠો અને આંગળી વચ્ચે સાંકળીનું પેલું બોરિયું ઘાય એટલે ત્યાં કાળું થઈ જાય. પ્રેમાનંદ સ્વામી કે એ જે કાળું થઈ ગયું એ ચિહ્નને પાપણીએ લોવાલા. હવે આ વાક્ય તમે વિચારો, જો કે તમે વિચાર્યું હશે તો ધ્યાનમાં આવ્યું હશે, પણ બહુધા હરિભક્તો કાંઈ બહુ વિચારતા નથી કે એ બધું સ્વામીને હોતું, એને કથા કરવી તો વિચારવું જોઈએ. હે, તે પાપણીએ લોવાલા, એ જે ચિહ્ન છે સાંકળીના ઘસારાનું કાળું છાઠું, પ્રેમાનંદ સ્વામી કે એ મને એટલું બધું વાલું લાગે છે, સમજ્યો તમે, કે એ ચિહ્નને પાપણીએ લો, મારી પાપણીની પીછી કરી અને તમારું એ ચિહ્ન છે એને હું સાફ કરું. ભગવાન હાલતા હોય એટલે ધૂળબૂળ પડી હોય પગ છે એટલે સ્વાભાવિક છે. પ્રેમાનંદ સ્વામી દર્શને ગયા છે અને અતિ હેતથી પોતાની આંખની પાપણીની પીછી કરી અને એ ભગવાનના શરીરનું ચિહ્ન એને સાફ કર્યું હશે, તે એની પંક્તિમાં એને વર્ણન કર્યું, તે પાપણી એમ બહુ. હવે તમે વિચાર કરો, આટલા પ્રેમી થવાય એમ છે આપણાથી? જ્યાં હોય ને હેત વેચીને બેસી ગયા છીએ, 90% એક જગ્યાએ જ રાખ્યું છે. હા બોલો, જાજા હોર્સ પાવર તો ન્યા જ બધા ખેણી છે. પછી સટોર પટોર સટોર, ઠાકોરજીની પાસે તો થોડું ઘણું હેત આવે તો આવે, વધ્યું ઘટ્યું. સારે કોર ખાળિયામાં બધા પાણી ફૂટી ગયા છે, હવે દંદુડી ઠાકોર સુધી પહોંચતી ન હોય અને પછી આપણે ધ્યાન ધોઈને કરાવી ધ્યાનમાં બિહારી થઈ બસારો, હવે એ આમાં વળ ન ખાય ત્યારે શું કરે? કોઈ ગામ ઊંચો થાય ને ઘડી, ગોલકર ઊંચો થાય ને ઘડી, આમ ત્રાહો થાય લગાય તો ને લાગવું જોઈએ ને, એ ધરી હારે થવું જોઈએ ને. ઘણા તો અમથું જરી જરી ભજન કરે, પાછા બડાઈની વાતો મારે કારણસરી હોરી નાખ્યું કે લે, કારણસરી હોરી નાખ્યું કે હવાર હાંજ હોરી નાખ્યું? કારણ શરીર હું કહેવાય એની તને ખબર પડે? કારણ શરીર ટાળવું એ તો બહુ કામ કઠણ છે. ભગવાને વચનામૃતમાં એમ કહ્યું કે તો વજ્રસાર જેવું છે, વજ્ર જેવું કઠણ છે. અને એ ધ્યાન અને ભગવાનની આજ્ઞા બે કર્યા વગર કોઈ દી બળે નહીં. કારિયાણીના 12મામાં ભગવાન બોલ્યા છે કે કારણ શરીર બાળવું હોય તો બે ઉપાય છે, એક તો ભગવાનની આજ્ઞા પાળો અને ભગવાનનું ધ્યાન ધરો, આ બે થી જ બળે. ધ્યાનાગ્નિ, ધ્યાનરૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય ત્યારે એ કારણ શરીર બળીને ખાસ થઈ જાય, બાકી જાતું નથી. હા, જગતની વાસના જતી નથી તો ભગવાન સાથે પ્રેમાનંદ સ્વામી જેવો પ્રેમ કેમ થાય? અને એક બીજી વાત કે પ્રેમાનંદ સ્વામી જેવો પ્રેમ થાય તો જ જગતની વાસના જાય. એ પણ સમજી રાખું કે જેમ જેમ ભગવાન વધારે ભજતા જશું, વધારે ભગવાનની સાથે સંપર્ક રાખશું, તો ધીમે ધીમે જગત ઓછું થઈ જશે, આપોઆપ થઈ જશે. માટે ભગવાન શ્રીહરિમાં પ્રેમ વધારવો. આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતા. પ્રેમાનંદ સ્વામીને બહુ ગમતું જ્યાં મહારાજ બોલાવે. ઓલા પદમાં કીધું ને, બીજું નવ માગુ વાલા બોલાવજો મીઠે વૈણે રે. બીજું મારે ક્યાંય ન જોઈએ, બસ મને મીઠે વેણે બોલાવો એટલે હું તો ગાંડો થઈ જાય.
વાલા તારો રૂપા અનુપમ ગૌરવ મૂરતિ મનમાં
વાલા તારું રૂપ અનુપમ ગૌર. ભગવાન સ્વામિનારાયણ નું સ્વરૂપ ગૌર હતું, શ્યામ નહોતું. આ ભગવાન શ્રી હરિની અક્ષરધામની મૂર્તિ છે, શ્યામ છે. તેજે કરીને શ્યામ નથી દેખાતી, ગૌર દેખાય છે. વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મનમાં ગમે. એ અદભુત મૂર્તિ મને મનમાં બહુ ગમે છે, મનમાં બહુ ગમે છે. આપણને છે ને ઘણી વસ્તુ આમ ગમતી હોય પણ બહારથી, મનમાં ન ગમતી હોય. કોકની હારે આપણે વાતો કરીએ ને તો આમ દાંત કાઢી આ છે તે છે, કે ખરા તમને હું સંભાળતો હતો તો મને બહુ ગમતા, પણ માલ કર નહીં હોય તને ભાડ્યો તારે, બાકી કાંઈ ને. આ તો મનમાં બહુ ગમે છે, ઊંડે ઊંડે બહુ ગમે છે. એ જ સાચું છે, ઊંડે ઊંડે જે હોય ને એ જ સાચું. વાલા તારું જોબન જોવા કાજ. જોબન, પ્રેમાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિની કિશોર મૂર્તિ જોવાની બહુ ઈચ્છા છે. વાલા તારું જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમે. અહીંયા જે વાક્ય લખ્યું છે એ બહુ સમજવા જેવું છે. આપણે કોઈને નમીએ તો માથું નમે, ચિત્ત હું કોઈ નમવાની વસ્તુ છે કે ચિત્ત ચરણે નમે રે. સ્વામીએ ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો, એથી એમ જણાય છે કે ચિત્ત ચરણે નમે એ જ સાચું નમન છે. ઘણી વખત ભરમે શરમે આપણે માથું નમાવવું પડતું હોય પણ ચિત્તને ગમતું ન હોય તો એ કાંઈ થોડું નમન કહેવાય છે. ચિત્ત ચરણે નમે, કદાચ પછી ઊભો હોય ને આમ નામ, પણ એનું ચિત્ત ચરણે નમતું હોય તો એના લાખ નમસ્કાર. મોટા સંતો કહેતા હતા કે હરિભક્તો તમને દંડવટ કરે સંતો, તમે શું કરો? આમ લઈને જેમ ઉભા રહ્યો તો એ નાના સંતો કે મોટા હરિભક્તોના અમારા પગમાં મસ્તક નમે એટલે અમારા ચિત્ત એના પગમાં નમે, ઉભા રહીએ. પણ એ હરિભગત અમારા પગમાં પડે ને અમારા પગે અડે એ પહેલા તો અમારા મન એને પગે અડી લે કે તમે અમને લૂંટી જાઓ, અમે નો લાભ લઈ લઈ. આ મહિમા છો આમ. અને જે સાધુ ને આવું માધ્યમ ન હોય ને હરિભગત દંડવટ કરે એ જોઈને જાજી થતો હોય તો એ તો ભવાહાડા જેવો કહેવાય, એની કોઈ કિંમત નહીં ભાઈ. અહીંયા ચિત્ત ચરણે નમે, કદાચ ભલે ને ઉભા હોય પણ ચિત્ત અમારા ચરણે નમે છે, મહાત્મય છે. પ્રેમાનંદ સ્વામી એટલે ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે. કેટલું અદભુત લખ્યું આ સંતે. ઘણી વખત આપણને એમ થાય ચિત્ત ચરણે નમે એટલે હું એ ચિત્ત કોઈ કાંઈ આમ વસ્તુ પદાર્થ છે, પણ મહાત્મયની આ ચીજ છે. મહિમા સમજાય તો ચિત્ત નમે, અને નહીતર તો પછી નમતા હોય એમ હોવ નમતા જ હોય ને લાઈનમાં. લ્યો અહીંયા શિબિરમાં કોઈ ભજનની ઈચ્છા એ નહીં પણ કાંઈક બીજી ઈચ્છા એ આવ્યો હોય તો લાઈનમાં હવ પ્રસાદ અપાતો હોય ને હવ પગે લાગવા આવતા હોય એ આવીને નમે, પણ એનું માથું જ નમે, એનું ચિત્ત ન નમે. દેવાનંદ સ્વામી કહે છે કે અમારું ચિત્ત ચરણ એ નમે છે.
આવો મારા રસિયારા જીવને
રાજીવ નેણ. રાજીવ નો અર્થ થાય છે કમલ. રાજીવ એટલે કમલ, કમલ નેણ એટલે કમલ જેવા છે જેના નેણ એવા. હે રસિયા ભગવાન આવો મર્મ કરી બોલતા. અને શ્રીજી મહારાજ ઘણી વખત માર્મિક ભાષા બોલતા, એટલે માર્મિક વચન બોલતા હતા એ સ્વામીની સ્મૃતિમાં છે. એટલે કહે છે કે મર્મ વાક્ય બોલતા બોલતા પ્રભુ તમે મારે ઘેર આવો. આ પદ સખી ભાવે પ્રેમાનંદ સ્વામી ગાય છે, એટલે અહીંયા શૃંગારિક એક શબ્દ પ્રયોગ કર્યો છે. આવો વાલા પ્રેમ સખીના શેણ. શેણ એટલે હું એમ કહે છે કે સંતો કે શૈયામાં પોઢનારો હોય એને શેણ કહેવાય છે. આવો વાલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલતા ડોલતા ડોલતા. હે ભગવાન તમે મારે મંદિર પધારો અને તમારા સ્વરૂપનો અમને સુખ આપો. આમ સ્વામી ભગવાનને વિનવે છે. તો હવે ભક્તો અનુષ્ઠાન માટે તૈયારી કરો. સહજાનંદ સ્વામી મહારાજ.